एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार चुनीलाल मडियानी वार्ता चंपो अने केळ ऑडियो पठन दर्शना जोशी। વેજલકાંઠાનો અડધો પંથ માંડ કપાયો હશે ત્યાં તો બકુને એની આદત મુજબ પાણીની તરસ લાગી ગઈ અને અણસમજું બાળક બા ભૂપાનું વેણ લઈ બેસે એવી જ રીતે સાથે આવેલા ભોમિયા ગીગાભાઈ સમક્ષ એણે માગણી મૂકી, ગીગાભાઈ પાણી પીવું પડશે। ભાઈ અહીં અંતરિયાળ પાણી ક્યાંથી કાઢવું? જરાક પગ ઉપાડો તો અબ કડી વેજલકાંઠે પોગાડી દઉં। પછી પાવરાપાટમાંથી એને પેટ ભરીને પાણી પી લેજો, જરાક ઝપાટો કરો। ગીગાભાઈએ હાથની ચપટી ઉગાડતા પગ ઉપાડ્યા। જયલાલ, આપણાથી ઝપાટો નહીં થાય, બકુએ મારો ખભો ઝાલીને અટકાવવા મથતા કહ્યું। જરૂર પડે તો કોઈનું ઊંટ મારીને પણ પાણી તો પીવું જ પડશે। તો હાલો જરા કાડા તરીએ, ગીગાભાઈએ બકુ આગળ નમતું ચોકતા સૂચવ્યું। ભેખડીએ નેહડે ધારોભાઈ રાંઢવાને રાશું મોડા વણતો બેઠો હશે। પાણી પીને થાશું વેતા, પણ પંથ જરા ફેરમાં આવશે, હં હાલવું વધારે પડશે। આઈ ડોન્ટ માઇન્ડ, પાણીની આશાએ બકુના પગમાં બમણું જોરાવ્યું। ઊંટ માર્યું હોત તો પણ જેટલું પાણી ન મળત એટલું બધું પાણી બકુ ગટગટ આવી ગયો। મેં જરા ચેતવ્યો, જોજે હો, પાણી ભલે પારકું રહ્યું પેટ પારકું નથી, ને આ તો ગીરનું પાણી। પણ મમતે ચડેલો માણસ ને તેમાં પણ પાછો બકુ, કોઈનું કહ્યું માને ખરો? વળી ઓછામાં પૂરું ધારાભાઈના ઘરવાળા રખમાબાઈએ રોટલાનો લોટ મસળતા મસળતા બકુને આગ્રહ કર્યો, પીઓ બાપ પીઓ, ધરાઈને પીજો હો, પાણીના તો માણા પીયાવા બંધાવે છે। પાણી પીતા પીતા પણ બકુની ચંચળ આંખો આખા નેસનું નિરીક્ષણ કરી રહી હતી। ધારોભાઈ જૈફ અને બેવડ વળી ગયેલો આદમી હતો। સાગના તોતિંગ થડમાં ગાળીઓ પરોવીને એ રાંઢવા વણ સંપૂર્ણ શ્વેતકેશી હતો। અવસ્થાએ આંખો ઊંડી ગઈ હતી, પણ એમાંય જીવન ઉપરની અખૂટ શ્રદ્ધા અચતી નહોતી રહેતી। રખમાઈ દેખાવ ઉપરથી તે ધાર્યા કરતાંય વધારે વૃદ્ધ લાગતા હતા, અને ચોમાસાના ચાસ એમના કરચલિયા મોં પર મોજૂદ હતા। ગીગાભાઈએ વેજલકાંઠાની લાંબા પંથની ઉપરાઉપરી યાદ ન આપી હોત તો બકુ આ નેસમાંથી ઉઠત જ નહીં। માંડ માંડ ત્રિપુટી આગળ ત્યારે બકુની ચાલવાની ગતિ પાણીના ભારને કારણે જ હશે ધીમી પડતી ગઈ, પણ જીભ તો વંટોળિયામાં ચડેલ પાનખરના પાંદડાની જેમ ઉપડી। આહાહાહા, શું સુખી જીવન છે જયલાલ! આ ઉર્મિલ માણસથી બોલ્યા વિના ન રહેવાયો, શ્રમ જીવન જ સાચું સુખી જીવન નીવડે છે। પેલા માર્ક્સિસ્ટ પણ સાચું કહે છે કે શ્રમમાંથી જ સર્વ કલાઓ અને સંગીન સાહિત્ય નીપજે છે। જીવન અને સાહિત્ય ઉપરના આ આલાપોને અમારા તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા બકુએ દાંપત્ય ઉપર વિવેચન શરૂ કર્યું। આવા આદર્શ પતિ પત્ની હજી સુધી ક્યાંય જોવા મળ્યા નહોતા। સાહિત્ય અને કલા ઉપરના વિવેચનમાં તો ગીગાભાઈ કશું સમજ્યા નહોતા, એટલે તેઓ મૂંગા જ રહેલા, પણ આ પતિ પત્ની શબ્દ તો તેઓ સમજી શકે એમ હતા। તુરંત ગીગાભાઈએ વચ્ચે ખુલાસો કર્યો, મોટા શેઠ, આ ધારો ને રખમાઈ ધણી ધણિયાણી નથી, હં નથી, ધણી ધણિયાણી નથી, ત્યારે શું? એનું સગ પણ હવે કંઈ ન ગણાય। એકવાર ધણી ધણિયાણી હતા ખરા, પણ ઈ વાતને પળ પલટી। ગીગાનું આ કથન ચમકાવનારું હતું। બકુ જેવા ગંધીલા માણસનું કુતૂહલ કેમ કરી હાથ રહી શકે? લ્યો સાંભળો વાત, ધણી ધણિયાણી ન હોવા છતાં સાથે રહે છે? કમ્પેનિયન મેટ મેરેજ તો નહીં હોય ને જયલાલ? બકુએ પૂછ્યું. રોંઢો નમતો જતો હતો અને રસ્તો વિકટ આવતો હતો. ગીગાએ અમને સાબદા કર્યા. હવે હાલવામાં ચપાટો નહીં કરીએ તો હાંજ મોરે વેજલકાંઠે નહીં અંબાય હો, પણ રખમાય ધારાની વાત કરો. એ પહેલાં આપણાથી પગ નહીં ઉપડે, બકુએ હઠ લીધી. ગીરની એક પછી એક ધાર ચડતા ઉતરતા અમે આગળ વધતા હતા. ચારે બાજુ જામેલી ઘટાટોપ વનરાજીમાંથી જીવજંતુઓ પક્ષીઓના વિચિત્ર અવાજો એક સામટા સંભળાતા હતા. ભાઈ, ધારો આજ તો અવસ્થાએ પહોંચી ગયો, પણ એકવાર આ ગરમાં એનો દાયકો હાલતો હતો. ધારાને નેહડે પાંચ વિહુથી બમણા માલનું ખાંડુદું છે. નેહડે રકમાઈ રોટલા ઘડતી થઈ તે દીથી ધારાનો આવતો દી થયો એમ ધારો પંડ્ય કબૂલ કરતો. રખમાઈ લીલ પગલી લક્ષ્મી હતી. આખી ગરમાં ધારાના નામની ફે ફાટે. ચાંચાઈના ડુંગરમાં એક દીપડાને ડંગોરે ડંગોરે ગુડી નાખ્યો તે દીથી ધારાની હાક બોલવા માંડી. જેવી ધારાની જુવેની એવી જ રુકમાઈની. કાચા પોચો માટી તો રખમાઈના મોં પર બે આંખ ન ફેરવી શકે એવા એના જાજરમાન તેજ. એકવાર કોઈ મકરાણી ફોજદાર ઘોડે ચડી ને ધારાના નેહડા પાસેથી નીકળ્યો. રખમાઈને જોઈને મિયાબાઈએ કોઈક ચાળો કર્યો, પછી જોઈ લ્યો એની મજા. મકરાણીને ઘર ભેગું થવું ભોય ભારે થઈ પડ્યું. રખમાઈના પગમાં આળોટીને કે, માવડી મેં તેરી ગવા, આવી જોગમાયા ધારાનું પડખું સેવે. ભગવાને સામું જોયું ને ઘેર ઘોડિયું બંધાણું. દેવના ચક્કર જેવો ઘેરે દીકરો અમરો અવતર્યો. ધારાનું નામ મોટું એમ રોટલે પોળો. ત્રીસે રોજ મહેમાન તો ઊભા જ હોય, એકને વળાવે ત્યાં બીજો આવી પૂગે. એકવાર સાથે ડુંગરેથી ભાઈબંધ પૂનમસિંહ આવ્યો. જડવજડ દીવ હતો ને મહેમાન આવ્યા એટલે ધારે અને રખમાએ તાણ કરી ને રાતવાસો રોક્યા. બિકાણી ગરમ્યા સૂરજ હાથમે માણસ માઠું બહાર નીકળે. ભૂખ્યા ડાં સાવજડા મારણ કરવા હળિયાપાટી કરતા હોય એવે ટાણે મહેમાનને કોણ હાલવા દે? પૂનમસિંહ તો રાતવાસો રહી ગયો. નેહડાની બાર ધારાએ પોતાના પડખામાં પૂનમસિંહનો ખાટલો ઢાળ્યો ને બે ભાઈ બંધુ માથા નીચે કડિયાળી ડાંગું મૂકીને સૂતા. ગાય ભેંસુનો માલ હંધોય વાડામાં પૂર્યો હતો. એની ગંધ ઉપર સાવજડા છાતી ફાટી જાય એવી વાણિયું નાખતા હતા. પણ ધારાના પેટમાં તો પાણી ન હલે. ઈ તો એમ જ માને કે કૂતરો વાળ ઠેકીને અંદર ખાપકે ઈ ભેગો જ આ કડિયાળીએ ગુડી નાખું. ગીગાભાઈએ વાત કરતા કરતા વિસામો લીધો. વાર્તાનું પ્રકરણ બદલાતું હોય એવી રીતે, પછી કશીક માર્મિક વાત અમને અબૂધોને સમજાવવી હોય એવા ધીરા અવાજે બોલ્યા. ભાઈ, આ ઘરની વસ્તીમાં રહેનારાને નોખા નોખા ઓરડા ન જડે એટલે ભાઈડા માતર બારણે ખાટલા ઢાળીને અને બાયડીયું નેહડામાં. છૈયા છોકરા જંપી જાય એટલે ઈ ઘડીક બારણે આવી ને ધણીને પડખું દઈ જાય. આ પ્રદેશના જિન્સી જીવનની સમજૂતી બકુને ગળી ઉતરી ગઈ એટલે એણે બરાબર કહીને સૂચક હોંકારો આપી દીધો અને ગીગાભાઈએ વાત આગળ વધારી. આજે તો મહેમાન છે એટલે રખમાઈ પડખું દેવા નહીં આવે એમ સમજી ને ધારો તો પાછલી રાતે ઘોરી ગયો. પણ ભાઈ, રખમાઈ તો ઈ વારમાં જુવાન જોધ ને પાછું ચડતું લોય. નેહડા બાર તો સોયરું ઘોટ્યું હોય એવી કાળી ડિબાંગ રાત જામીતી. મહેમાન તો નીંદરમાં હશે ને આવે અંધારે કોણ ભાળશે એમ વિચાર કરી ને રખમાઈ તો બહાર આવીને ખાટલાની પાંગતે બેઠી. એને મહેમાનના ખાટલાનું ઓહાણ નર્યું. ભાઈ, બનવાકાળ છે ને તે દી ધારાએ કોઈ દી નહીં ને આજ ખાટલા ઢળવામાં ભૂલ કરી નાખી હતી. પોતાનો ખાટલો જમણી દશને હાટે ડાબી કોર ઢાળ્યો હતો. ધારો તો ઘરડ ઘરડ નાખોરા બોલાવતો થાક્યો પાક્યો ઘોડતો હતો. થોડીક વાર ઈ પડખું ફર્યો તઈ એક કડલી રણકતી સાંભળી. અષાઢ મહિનાની મેઘલી રાતે વીજળી ઝપકે એવો જાણે કે કડલી સાંભળતા ઝપકાર થઈ ગયો. એને રખમય યાદ આવી. તે તરત જ એણે રોજની ટેવ પ્રમાણે ખોખારો ખાધો. રખમાઈ નેહડામાં જાવા ઉઠતી હતી ત્યાં જ પડખેને ખાટલેથી ધણીનો ખોખારો સાંભળ્યો ને એને ભૂલ સમજાઈ ગઈ. સૂતો મહેમાન પણ ઊભો થઈ ગયો ને ધારાને જગાડીને કીધું કે મેં તારું દૂધ રોટલાનું વાળું લજ્યું છે, જોઈએ તો મારું માથું ઉતારી લે. હું ઊંકારોય કરું તો મને લોબડીયાળી ભરખે. પણ ધારો કંઈ અડબંગ નહોતો કે એક ઘાને બે કટકા કરી નાખે. વચાર કરતા એને પોતાની જ ભૂલ સમજાઈ ગઈ. ધારો કીએ કે મારી ભૂલ ને રખમાઈ કીએ કે મારી ભૂલ, આમ ઘડીક તો ધણી ધણિયાણી વચ્ચે ધડ હાલી. અંતે રખમાઈએ કીધું, મેં મારું સત ખોયું ને એક ભાવમાં બીજો ભાવ કર્યો એટલે આ નેહડામાં પગ મેલીને એને અભડાવાય નહીં. હું મહેમાન ભેગી હાલી નીકળીશ, તું આછું પાતળું ગોતતી લેજે. આહાહા, ડ્રામેટિક, બકુ બોલ્યો. તારી કોમેન્ટ્રી હમણાં જરા બંધ રાખીશ, મેં બકુને વચ્ચે બોલતો અટકાવ્યો. પછી સવારે શું થયું એ કહો ગીગાભાઈ. ભાઈ પછી તો ત્રણેય જણને અજંપો થઈ ગયો. ત્રી પ્રાગડભાઈ ત્યાં લગણ કોઈ ઊંઘ્યું જ નહીં. રખમાઈને પૂનમસિંહના રોટલા ઘડવાની ધારે છૂટ આપી પણ એક શરત કરી. ત્યારે તો કન્ડિશનલ કહો ને, શી શરત કરી? બકુએ પૂછ્યું. ધારે વાત મૂકી કે અમરાને આંગળિયાત કરીને ભેગો લઈ જાઓ ને છોકરો મોટો થાય એટલે વરાવો પરણાવો ને મારા પંડના જ ગોત્રીજને જારતો કરવો. એનું કારણ શું? ભાઈ પંડના દેવ કોને વાલા ન હોય. ધારાને એમ કે હું બીજું ઘર કરું કે ન કરું ને બીજો દીકરો થાય કે ન થાય, આ સગ્ગો દીકરો અમરો વાહે વાંચતો નાખશે ને પોતાના કુળદેવને પૂજે તો બાપની સદગતિ થાય ને. સવાર પડતા જ પૂનમસિંહની સાંઢ ઉપર રખમાઈ ને એના ખોળામાં અમરો બેહીને હાલતા થયા. જાવા ટાણે રખમાઈ તો ખોબે પાણીએ રોતી જાય ને ધારાને કહેતી જાય, મારો આ એક ગુનો માફ કરજે ને કોક દી આ દીકરાના વાવડ પૂછતો રહેજે, સાવ માયા મેલી દઈશમાં. થોડી વારે ગીગાએ આગળ ચલાવ્યું. રખમાઈ જતા ધારો ભાંગી પડ્યો. એનું માલનું ખાડું વિખાઈ ગયું ને પોતે ભર જવાનીમાં ખોખલો થઈ ગયો. ધીરે ધીરે ઢોર ઓછા કરી નાખ્યા. નાતીલાએ બહુ ઇનવ્યો કે ભાઈ આછું પતળું બીજું ઘર કરી લે, પણ ધારો તો કીએ કે સાવ જ ઉઠીને હવે ખડ ન ખાય. રતન ગયા પછી કાચને કટકે મન ન વળે ભાઈ. રખમાઈ તો સાચે જ રતન હતી, એના મૂલ ન થાય. ધરે હાર ધારે એટ ન મળી ને અંતે ભર જોવાનીમાં વૈરાગમાં ઉતરી ગયો. રખમાઈના પણ કરમ ફૂટેલા થી થોડા દીમાં પૂનમસિંહ કોગળિયામાં પાછો થયો. ધણીના ગામત્રા પછી હંધોય ભાર રખમાઈ ઉપર આવી પડ્યો. રખમાએ ભાઈડાની ઘોડે ભેઠ વાળી ને ખાડું સાચ્યું ને અમરાને ઉછરીને મોટો કર્યો. મનને મારી ને એણે કાચો રંડાપો ઉજાડ્યો. હજી ધારાનું વેણ ઈ નહોતી ભૂલી. આટલા દીતો ધારો કોકોક વાર અમરાનું મોં જોવા ને એની હાઈ પૂછવા સાણે ડુંગર ડોક કાઢી જતો, પણ વૈરાગમાં પડ્યા પછી દીકરાની માયાએ એણે ઓછી કરી નાખી. પણ રખમાઈએ તો બરાબર ધારાનું વેણ પાડ્યો. એણે અમરાને રંગે ચંગે પરણાવ્યો ને ધારાના ગોત્રીજને પગે લગાડ્યો. પણ દેવી દેવતાના વણગળ પણ માણસને ઓછા હેરાન નથી કરતા હો જયલા, બકુએ ફરી વચ્ચે ટમકો મૂક્યો. તું વેજલ કાંઠા સુધી મૂંગો રહે તો મહેરબાની, મેં કહ્યું. ગીગાભાઈ, તમે તમારે વાત પૂરી કરો. પણ રખમાઈ કરમમાં સુખનો રોટલો લખાવીને નહોતી આવી. અમરાને કોણ જાણે કેવી અવળમત સૂજીતી કે એણે રખમાઈને દખ દેવા માંડ્યો. દીકરોને વહુ માને ઢોર માર મારે તો એ રખમાઈ ઉકારો ન કરે, પોતાના કરમનો વાંક કાઢે ને ભગવાન પાસે વહેલું વહેલું મોત માગ્યા કરે. પણ એક દી તો અમરાએ માને પહેરે કપડે જ નેડામાંથી કાઢી મેલી. એકવાર જેણે ધોમ ધોમ રાજવાળું ભોગવ્યું હોય એની ધણિયાણી હાથે પગે હાલી નીકળી. બકુ કશું બોલવા જતો હતો પણ મારી આંખનો ખૂણો જોઈ એ મૂંગો રહી ગયો. ગીગાભાઈએ કહ્યું, એકવાર ભાદરવા અમાસે તળસી શ્યામનો મેળો ભરાણો. શ્યામજી બાપાના મંદિરમાં અરતા ફરતા એક એક ગામના જાત્રાળનું કેડિયાળું ઉભરાણું છે. પંથે પંથના સાધુ બાવા ને ગામે ગામની ભજન મંડળીઓ ડુંગરા રોકીને પડી છે. ઠેક ઠેકાણે દુહા ધોળ ને ભજનની રમઝટું બોલે છે. એમાં એક ઝાડ હેઠળ ધારો ભગવી કંથા પહેરીને હાથમાં કાંસી જોડા વગાડે છે. કપાળમાં ભભૂત ચોળી છે ને ડોકમાં રુદ્રાક્ષની માળા. રખમાઈએ આવીને એના પગ ઝાલ્યા. ધારે હંધી વાત પૂછી ને રખમાએ રજે રજ કીધી. રખમાઈનું દુઃખ ધારાથી જોયું ન ગયું. એણે કાંસી જોડા ત્યાંને ત્યાં મેલી દીધા ને હાડ પિંજર જેવી થઈ ગયેલી રખમાઈનો હાથ ઝાલીને હાલી નીકળ્યો. રખમાઈએ ધારાને કીધું કે અમરાને સમજાવ, આપણને રોટલો દે. પણ ધારો કે હવે ઈ છોકરાનું મોઢું આ ભવે તો નહીં જો. એની સગી ઝણનારને ઝાકારો દે એ દીકરો નહીં પણ દીપડો કહેવાય. એણે મારું કુળ ને દેવતા બેયને લજવ્યા. રખમાએ પૂછ્યું કે આપણે ખાશું ક્યાંથી? ધારો કે આપણે કાઢ્યા એટલા તો હવે કાઢવાના નથી ને. હું રાશું મોડા વણીશ ને તું વેચી આવજે. એક રોટલા જેટલું રડશું તો અડધો અડધો ખાય ને સાંઢે વાંઢે સંસાર ન ભાવશું. જયલાલ, સ્ત્રી માટે ગમે તે કહો પણ આર્થિક રીતે તો એ અનાથ જ છે. એ જ વસ્તુ એના જીવનમાં, નો કોમેન્ટ્સ પ્લીઝ, મેં કહ્યું. ગીગાભાઈએ ઉમેર્યું, આ તે દીથી ધારો ને લખમાઈ આ પંથકમાં સાચક ગણાય છે. નવી વહુવારું રખમાઈને પગે પડનું કરે ને કોઈને આડું આવે તે ધારાની નાડીનું પાણી લઈ જાય છે. ગીગાભાઈ, ઓલ્યો સામે ઊભો એ કયો ડુંગરો? બકુએ ઓચિંતું જ પૂછ્યું. નાંદી વેલો ને એની પડખે ઊભી એ ટેકરી નાંદી વેલી ડુંગરી કહેવાય છે. વાહ, બકુએ કહ્યું, નામ પણ ઠીક પાડ્યા છે ને આ તો પાછું પતિ પત્નીનું સજીવારો પણ. આ કેવો અલંકાર કહેવાય જયલાલ? અહીં વ્યાકરણ કે અલંકાર શાસ્ત્ર કરતાં ખુદ જીવન જ વધારે જોરદાર છે, મેં કહ્યું. ભાઈ, એ તો ડુંગર ને ડુંગરી પડખો પડખ ઊભા છે એટલે આવા ધણી ધણિયાણી જેવા નામ પાડ્યા છે. બાકી તો હંધાય પાણા જ, ગીગાભાઈ સમજાવ્યું. પણ એ પાણાની જેમ પડખો પડખ ઊભા રહી શકે એ જ પતિ પત્ની, બકુએ કહ્યું. અત્યાર સુધીમાં બકુએ આ એક જ ટકોર સ્વસ્થપણે ને સાચી રીતે કરી હતી. પછી એ કથાના કેફમાં જ મૂંગો મૂંગો ચાલ્યો. વેજલ કોઠે પહોંચવા આવ્યા ત્યારે રોળકોળ દિવસ રહ્યો હતો. પણ ગીગાભાઈના મોંએથી વાત સાંભળ્યા પછી બકુનું મોં સીવાઈ ગયું હતું. સંધ્યાની રૂંઝિયું રમવા માંડી ત્યારે વીરડીમાંથી નેસડે ફરતો કોઈ જુવાન ગોવાળ દર્દનાક અવાજે ગાતો હતો, તોળી રાણી તમે રે ચંપો ને અમે કેળ, એકી રે ક્યારામાં દોનું રોપિયાજી. બકુ અગાઉથી મલ્લીનાથીનું સાંધણ કરતા પોકારી ઉઠ્યો, બ્યુટિફુલ, ગ્રાન્ડ, સુપર્બ,